તારીખ 18/9/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 372 અને 373 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 301
અર્પણતાનો વિષય ચાલે છે 371 થી બુદ્ધિથી નહીં પણ અંતરથી અર્પણતા આવે છે તે ખરી અર્પણતા છે અને જેને ખરી અર્પણતા હોય છે તેને બધા વિકલ્પની અંદર બધી અર્પણતા જ હોય છે તો પોતાના પણ બધા વિકલ્પ અર્પણતાવાળા હોય છે પરિણતિ થઈ ગઈ હોય છે અને સામે પણ એમને જે કોઈ વિકલ્પ દેખાય એના પ્રત્યે પણ અર્પણતા આવે છે છતાં પ્રશ્ન પૂછ્યો છે બધા વિકલ્પની અંદર બધી અર્પણતા હોય છે એમ જવાબ આપ્યા પછી પણ પ્રશ્ન પૂછ્યો છે કે તત્વની વાતમાં જ અર્પણતા હોય કે બહારની વાતમાં પણ અર્પણતા હોય એટલે વ્યવહારમાં અને નિશ્ચયમાં બંનેમાં અર્પણતા હોય કે એક જ નિશ્ચયની જ અર્પણતા હોય અને વ્યવહારમાં ચાલે ગમે તેમ એવું કંઈ હોય શું અથવા ન હોય અથવા ઓછી હોય કે એવું કંઈ હોય શું હોય સમાધાન આપ્યું છે અર્પણતા બધામાં હોય તત્વમાં અને વ્યવહારમાં બધામાં અર્પણતા હોય વળી આમાં વાયદા હોતા નથી આમાં વાયદા હોતા નથી અર્પણતામાં વાયદા કે કાયદા હોતા નથી એટલે કાયદો જુદો તત્વનો કાયદો જુદો વ્યવહારનો કાયદો જુદો એમ અત્યારે ન હોય તો અમુક ટાઈમે હોય વર્તમાનમાં નહીં તો ભવિષ્યમાં હા ફાયદાનો અર્થ ભવિષ્યમાં અત્યારે તો નહીં પણ હવે આપણે ભવિષ્યમાં આમ કરશું ભવિષ્યમાં બી અત્યારે એવી રીતે એમાં વાયદા કે કાયદા હોતા નથી વાયદાનો અર્થ શું વાયદાનો શું દ્રષ્ટાંત છે કે ભવિષ્ય ઉપર જે નાખે આમ તો વાયદાનો અર્થ જ ભવિષ્ય થાય છે શું તો એને વર્તમાનમાં લાભ પોતાને લાભ છે એમ સમજાણું નથી અર્પણતાના ભાવથી મને લાભ છે એમ નથી સમજાણું પોતાને લાભ હોય તો એને વર્તમાનમાં લાભ લેવો હોય કે ભવિષ્યમાં લાભ થાય એમ ઈચ્છે વર્તમાનમાં લાભ નહીં છે કે ભવિષ્યના લાભને કોઈ ઈચ્છે તો કે વર્તમાનના લાભને જ ઈચ્છે જો લાભ દેખાય તો વર્તમાનના લાભને જ ઈચ્છે પણ ભવિષ્ય ઉપર જે રાખે છે એ એમ બતાવે છે કે એને વર્તમાનમાં મને આ અર્પણતાના ભાવથી લાભ છે એવું સમજાયું નથી એટલે એમાં કાંઈ વાયદા હોતા નથી કે એમાં કોઈ કાયદા પણ હોતા નથી કેમ કે સરવાર પણ બુદ્ધિ અર્પણતા છે એમાં કાયદો એટલે શરત અમુક મર્યાદા અમુક શરત તત્વની જ અર્પણતા હોય અને બીજી અર્પણતા ન હોય તો વ્યવહારની વાતોમાં પોતે ડાયો થઈ ગયો અને વ્યવહારની વાતમાં મને ખબર પડે અને તત્વની વાતમાં ગુરુને ખબર પડે એવું ડાપણ રહેવા દે શું કહે છે આ જવાબ થોડોક કડક આપ્યો છે મને આ હાર્ડ ટોનમાં જવાબ આપ્યો છે ને તો પોતે બહુ માઇલ્ડ ભાષામાં બોલે છે હંમેશા પણ અર્પણતાનો વિષય આવ્યો છે જરા કડક ભાષા આપી છે શું કહ્યું કે તત્વની જ અર્પણતા હોય કેમ કે તત્વમાં તો ગુરુને વધારે ખબર પડે અને બીજી અર્પણતા ન હોય એટલે વ્યવહારની વાતમાં તો એમની ભૂલ થતી હોય શું આ તો બધું સાંભળેલું છે વ્યવહારિક પ્રસંગની અંદર ગુરુદેવે કોઈ ડિસિશન લીધું હોય તો ગણાય એમ કે ભાઈ તો વ્યવહારની વાત છે ને, બે ભક્તો ક્ષોભશ્રમનો વિષય છે, એમની ભૂલ થતી હોય હો, એ રીતે લઈ લઈએ. ક્યાં કે નિશ્ચયની વાત છે, તો વ્યવહારની વાત છે ને હો, તો વ્યવહારની વાતમાં પોતે ડાયો થઈ ગયો એમના કરતાં. વ્યવહારની વાતમાં મને ખબર પડે અને તત્વની વાતમાં ગુરુને ખબર પડે, એમનો વિષય છે, આ કાંઈ એમનો વિષય નથી. એટલે એમની ભૂલ થઈ જાય હોય શું, એવું ડાપણ રહેવા દે એમ કે છે. હવે એમ શું કરવા કીધું, ત્યાં થોડો કડક શબ્દ હું કરવા લીધો કે એમ લેતા અભક્તિના પરિણામ થાય છે. જ્યારે પરમ ભક્તિ આવવી જોઈએ, ઓછી ભક્તિ પણ વંચના બુદ્ધિમાં જાય છે તો અભક્તિનો ક્લાસ શું, આમ વિચારવાનો છે. સદગુરુમાં પરમેશ્વર બુદ્ધિ લીધી છે શું, એટલે પરમ ભક્તિ આવે, જેવી પરમેશ્વરમાં ભક્તિ આવે એવી ભક્તિ આવે. એમાં પણ અલ્પ ભક્તિ હોય તો એ વંચના બુદ્ધિમાં રહી જાય, એના બદલે આ તો અભક્તિના પરિણામ થઈ ગયા સીધા. સંસારમાં જે અર્પણતા કરે છે પોતાના કુટુંબ પરિવાર પ્રતિ, એમાં એમ નથી રાખતો કે મારા ભાવ તો છે અર્પણતાના, પણ મને આમ બારમાં આપણે કાંઈ નહીં રાખવાનું, અંદરમાં જ બધું રાખવાનું, ત્યાં એમ નથી રાખતો. હા, ત્યાં તો અંદરમાં ને બારમાં અંદરથી ઉલટી પડે છે. હા, ગજા બાર કરી લે, દેવું કરીને પ્રસંગ કરે, પણ મારે તો આ પહેલો વહેલો પ્રસંગ છે. પાછો વળી બીજો પ્રસંગ આવે તો કે મારે આ છેલ્લો વહેલો પ્રસંગ છે. બે વખતે બાનું પકડાય, બે દીકરા હોય તો આ તો મારે પહેલો જ પ્રસંગ છે, એટલે કે આપણે બહુ સારામાં સારામાં. પછી તો હવેનો પ્રસંગ આવવાનો નથી, આ તો મારે છેલ્લો જ પ્રસંગ છે, એટલે મારે હવે જેટલું કરવું એટલું આ વખતે જ કરવાનું છે. દો લડકા હોતા હે, પહેલા લડકા કા શાદી હોતા હે તો કે ક્યા હે, અમારે યહાં તો પહેલા પ્રસંગ આયા હે તો અચ્છે સે અચ્છા કરના ચાહિએ. ફિર દૂસરા લડકા કા શાદી આયે તો કભી તો બાદ મેં કોઈ આને વાલા હૈ નહીં, હું તો આખિર કા હૈ, તો પૂરા કા પૂરા ઇધર કર લેના થે, દોનો મેં પૂરા કા પૂરા બાના પકડ લેતા હૈ, ઉસમે પહેલા કા ઉસમે છેલ્લા કા, અચ્છા છેલ્લા મેં આખરી, એ તો પકડતે કે નહીં સંસારમાં. હોશ એને કરવી હોય તો ગમે એ બાને હોશ કરે છે, એમાં અંદરનું બહારનું કાંઈ નથી ગણતરી કરવા. અહીંયા ભક્તિ નથી એટલે અંદરમાં કાંઈક બહારમાં કાંઈક, એવું ડાપણ રહેવા દે એમ કહ્યું. એટલે કે એ બધી અભક્તિ થાય છે, તને ખબર નથી પડતી કે એ અભક્તિ થાય છે શું. ગુરુ કહે દિવસ છે તો દિવસ, અને રાત છે તો રાત, એવી અર્પણતા હોવી જોઈએ. હું તો બહુ શરૂઆતમાં આ વાત કરતા હતા, સોનગઢ શરૂઆતમાં ગયા અને ગુરુદેવ પ્રત્યે જોયું, આ તો ઉનાળાનો દિવસ હોય, બપોરે 12 વાગે એમ કે અમાસની રાત છે શું, તડકો તપતો હોય ઉનાળાના દિવસોમાં, એમ નહીં કે હવે ચોમાસું છે ને વાદળા થઈ ગયા છે માટે રાત કહે છે, એમ ભૂલ પડી લાગે છે એવું નથી. હું માંથી ઉઠ્યા છે ને રાત થઈ ગઈ એવું નથી, ધોમ ધડકો તડકો હોય અને એમ કે અમાસની રાત છે તો કે બરાબર છે. હા, એવી ચર્ચામાં કરતા અને મુમુક્ષુ પ્રત્યે તો કેવી એમ કે ભાવનારી હોય, સોનગઢથી તો કાળિયો કૂતરો આવે ને તો એનો આદર કરીએ એમ કહેતા. હા, મુમુક્ષુ આવે તો નહીં એમને, હા સોનગઢનો કાગડો આવે ને તો એને બોલાવી, ખરે તો સોનગઢથી આવ્યો છું, અમારે ગુરુના જગ્યાએથી આવ્યો છું, હા કાગડો આવે તો એનો આદર કરીએ. એ બધી ચર્ચા શરૂઆતમાં આપસમાં કે કેટલું આપણને ભક્તિ હોવી જોઈએ, કેટલો આદર હોવો જોઈએ. એમાં મર્મ છે, કે એમ કહેવા પાછળ શું છે કે કંઈક કંઈક એમાં સમજીને કહે છે, આ કાંઈ પાગલ પણ નથી આવ્યું કે આમ કહે છે, પણ એમાં કાંઈક એ સમજીને કહે છે એવી રીતે. આદર તો આદર તો આદર તો આવવો જોઈએ. એમાં શું છે કે નીચેવાળાને ઉપર જવું છે ને, તો એને જોવા ક્યાં મળશે? તો એને જે જે પદમાં એને દાખલ થવું છે તો એને પ્રેક્ટિકલ સાઈડ તો ત્યાં જોવા મળશે. ઉપદેશ બે રીતે આવે છે, એક વ્યાખ્યાથી અને એક પ્રયોગથી. તો અહીં તો સીધો પ્રયોગ જોવા મળે છે. એટલે એ લાભનું કારણ થાય છે. એટલે એક વાર ગુરુદેવ એવી રીતે જરા પ્રશ્ન કર્યો હતો, કોને શું ભાવ છે કે બધા વિચારમાં પડ્યા કે ગુરુદેવ આવો પ્રશ્ન, તત્વનો પ્રશ્ન તો પૂછે, પણ લોકો જેમ બજારમાં વાત કરે ભાઈ અત્યારે ગુરુના શું ભાવ છે, નાના શું ભાવ છે, ને શેરના શું ભાવ છે, તો લોકો ચર્ચા કરે ને કંઈ એમને તો કંઈ પ્રસંગ નથી એવો. એટલે જેને જે ખબર હતી બોલવા માંડ્યા, કોઈ કંઈક 10 ગ્રામના આટલા છે, તો કોઈ કે સાહેબ તોલાના આટલા છે, કોઈ 1 ગ્રામના આટલા છે ને, હં પછી હો પચાનો ફેરવાનો, જેને જે ભાવને ખબર હતી બોલવા માંડ્યા. પછી બધા બોલી લીધા પછી કીધું ભાઈ હોનાનો ભાવ શું છે એમ કે, હોનાનો સ્વભાવ શું છે એમ. અમારે અમારે ક્યાં બૈરા છે, દાગીના ઘડામાં છે એમને તો કેમ કઈ કોઈ દાગીના ઘડાવાનો પ્રસંગ નહોતો, ભાવ પૂછે કે ભાઈ એમનું લેવું છે, કેટલું લેવું, શું લેવું, હું ભાવથી લેવું, પણ સ્વભાવ શું છે એમ પૂછું. તો ભાવ અને સ્વભાવ એક અર્થમાં વપરાય છે, એનો સ્વભાવ શું, પીળાપણું એનો સ્વભાવ, વજનપણું એનો સ્વભાવ, ચમકપણું એનો સ્વભાવ, શું એનો સ્વભાવ? તો કીધું પિત્તળમય હોય, પિત્તળે પીળું હોય, પિત્તળે ચમકે, પાલિશ કરે ચમકે કે ન ચમકે, સોનાને પાલિશ કરે ચમકે છે, પિત્તળ ચમકે, એને વજન હોય, એનોય ઘાટ ઘડાય, ખોટા દાગીના ઘડે છે કે નહીં, સાચા દાગીના ઘડાય ને ખોટા દાગીના, સોનું એટલે શું, મર્મ હતો એની અંદર, સોનું એટલે એનું સોનાપણું છે, એ સોનું છે, સોનામાં સોનાપણું છે તે સોનું છે, પીળું એટલું સોનું નહીં એમ કહેવત છે, પીળું એટલું સોનું નહીં એમ. આત્મા એટલે શું, એનો સ્વભાવ એ આત્મા છે, આત્માપણું શું, આત્મતા શું, એનો સ્વભાવ છે, એ ઓળખવાનો પરખવાનો વિષય છે. શું કે છે ગુરુ, કહે દિવસ છે તો દિવસ અને રાત છે તો રાત, મારે બુદ્ધિ લગાડવી નથી, શું એવી અર્પણતા હોવી જોઈએ. જેટલી બુદ્ધિ લગાવવાનો વિકલ્પ આવે એટલી કચાશ સમજવી, વિકલ્પ આવી જાય એટલી કચાશ સમજવી. જે મુક્તિના પંથે ચાલ્યા, મુક્તિના પંથે જેની પરિણતિ થઈ, એમ કે તને તોડતા આવડે છે કે નહીં? શું શું માનો કે સોપ્રમમાં ભૂલ કોઈને દેખાણી, અને એક સોપ્રમ ભૂલ હોય તે માનો કે આપણે એક વાત લઈ લીધું એક વાર, કે સોપ્રમ બહારનો કોઈ પ્રસંગ છે ને અંદર કાંઈ ભૂલવાળો નિર્ણય આપ્યો, અને ભૂલ એ ભૂલ છે, ચાલો શું તારે તોડવી છે વાતને કેવી રીતે, એ હવે વાત કરે છે. એવી દ્રષ્ટિકોણ એ છે કહેવા પાછળ, કે જે મુક્તિના પંથે ચાલ્યા, મુક્તિના પંથે જેની પરિણતિ થઈ, તે જ્ઞાનીના વિકલ્પ અને પરિણતિ બધું યથાર્થ છે એમ જ લે ને. તો તું નાની ભૂલને તોડવા જઈશ, વજન દેવા જઈશ, તારી ભક્તિમાં ફેર પડશે, એનું શું? જે મોટો ગુણ છે મૂલ્યાંકન કરવાનો, એની અંદર જે ફેર પડશે એનું શું? અથવા જે બહુમાનથી તારો દર્શન મોહ ઘટે છે એમાં ફેર પડ્યો, તો તારો દર્શન મોહ ઘટવામાં ફેર પડ્યો, તો ઓલી વાતને વજન દેવા જઈશ, તો તને ક્યાંનું કામ થશે એ તને ખબર ન રહી, એમ છે. એટલે એમ કીધું કે દિવસ એટલે દિવસ ને રાત એટલે રાત એનો કર, કે તું આંધળું ક્યાં કરે એનો અર્થ શું? એ તો આંધળું ક્યાં કરવા જેવી વાત થઈ, તો શું કરવા? તો કે મારે તો દર્શનમાં ઘટાડવો જ છે, એક તરફી જ મારે એ ટ્રાફિક જોઈએ, દર્શનમાં મારો ઘટવો જ જોઈએ, ઘટવો જ જોઈએ ને ઘટવો જ જોઈએ, એમાં ક્યાંક ફેર પડે એટલે એ દર્શનમાં પાછો વધે, એ મારે નુકસાન કરવું નથી. શું કે છે કે જે મુક્તિના પંથે ચાલ્યા, આ મૂલ્યાંકન કરવાનો વિષય આ છે, તો એના ગુણને જો, એના પુરુષાર્થને જો, મુક્તિના પંથે જેની પરિણતિ થઈ ગઈ એનો રસ જો, તો પરિણતિ રસથી પરિણતિ થાય છે, તે જ્ઞાનીના વિકલ્પને પરિણતિ બધું યથાર્થ છે. ગાંઠ મારીને બેસી જાય એના બધા વિકલ્પો ને બધું, એની વ્યવહાર એનો નિશ્ચય બધું યથાર્થ છે ને, બધું યથાર્થ છે, બધું મંગળ છે એમ કહેવાય છે ને, સર્વમંગલ, એમનું બોલવું મંગળ છે, હસવું મંગળ છે, બેસવું મંગળ છે, ઉઠવું મંગળ છે, એમનું આસન મંગળ છે, એમનું શયન મંગળ છે, બધું લે છે કે નથી લેતા? શ્લોક છે મંગળનો, એવો શ્લોક છે, પછી ગુરુદેવ ઉપર ઉતાર્યો છે, બધું એમનું મંગળ જ છે, એમ જ લીધું છે. જવાબ તો કોઈ શીખને કી ચીજ નહીં, એવું તો સબ અપની મતે અનુસારી દેંગે, કેસે દેંગે, જૈસે જિસકી મતિ હૈ વહી જવાબ દેંગે ને, વો કોઈ કોણ સા વ્યવહાર કા પ્રશ્ન હૈ ઓર કોણ સા જવાબ વો કૈસે નિકલે, હા? અપને કો તો વહી દેખના હૈ કે હમારી ભક્તિ કોઈ કમ હોની નહીં ચાહીએ, ઉતના હી દેખના હૈ, અપને ઓર સે ઉતના દેખને કા હૈ. અને પરિણતિ બધું યથાર્થ છે તેવું ગ્રહણ કરવામાં પોતાને લાભ છે. કોની વાત છે, શાના માટે વાત છે? પોતાના લાભની વાત છે. શું? તે ગ્રહણ કરવામાં પોતાને લાભ છે. જે સાધક દશામાં રહેલા હોય તેનું અંદરનું ને બહારનું બધું સ્વીકાર્ય છે, એ બધું સ્વીકારવા યોગ્ય છે, એમ લઈ લેવું. એમાં આ સ્વીકારવું ને આ ન સ્વીકારવું ને, આમાં આમ ને આમાં આમ ને આમાં આમ ને, એ બધા કાયદા અને બુદ્ધિ લડાવવા જેવું નથી, એમ કે છે. જેની સર્વ ઈચ્છાને પ્રશંસવામાં, એટલે એને એને વ્યવહાર સમય પહેલું સંકેત લીધું ને, પહેલું સંકેત છે એટલે જ્ઞાનીની ઓળખાણ થઈ હોય, એને વધુમાં વધુ 15 ભાવ લીધા છે એમણે, એમ લીધું છે કે જ્ઞાનીની ઓળખાણ થઈ હોય તો વધુમાં વધુ 15 ભાવે મુક્તિ થાય થાય ને થાય, એથી વધારે ન હોય એમ કહેવું છે. એટલે સર્વ ઈચ્છાને પ્રશંસવામાં ક્યારે બને, એને પોતાને ઓળખાણ થઈ ગઈ છે એટલે એ પ્રકારની સર્વાંગ અર્પણતા આવી ગઈ છે. તેનું અંદરનું ને બહારનું બધું સ્વીકાર્યું છે. આત્માર્થીને બધા આગ્રહો છૂટી જાય છે, તેને કોઈ જાતનો આગ્રહ રહેતો નથી. શું આમાં મુદ્દો બહુ સરસ લીધો છે, જીવને પ્રકૃતિગત રીતે કોઈને કોઈ બાબતમાં કોઈને કોઈ વિષયમાં અમુક વજન જતું હોય છે, એ વજનને લઈને એનો આગ્રહ ઊભો થતો હોય છે, અહીંયા તો આમ જ હોવું જોઈએ, અહીંયા તો આમ જ હોવું જોઈએ. શું તો કે આત્માર્થી છે એને તો એક આત્માર્થ સિવાય બીજી કાંઈ વાત નથી. મારું આત્મકલ્યાણ કેમ થાય એ એક દ્રષ્ટિકોણ પકડીને બેઠો છે અને બધા આગ્રહ છૂટી જાય છે, એને કોઈ આગ્રહ નથી. પ્રવેશ જ એવી રીતે થયો છે કે જેને પરમ સત્ય જોઈએ છે તો કે બધું મૂકીને મારે તો સત્ય હોય ગ્રહણ કરી લેવું છે, એમાં સંપ્રદાયનો આગ્રહ છૂટી ગયો સીધો પહેલો જ. તે શું મારા સંપ્રદાયમાં વાત છે એ સાચી છે, કોને ખબર કેટલી વિકૃતિ ક્યાં આવી હોય, આપણે તો સત્ય શું છે એની સાથે સંબંધ ત્યાંથી ઉપડ્યો, પછી એને ક્યાં આગ્રહ નથી. એ પોતાના કલ્યાણ કરવા ઉપર જ એનું વજન છે અને બીજે ક્યાંય એનો આગ્રહ નથી. આવી બાબતમાં આગ્રહ જાય કે વ્યવહારમાં આમ હોય ને નિશ્ચયથી આમ હોય ને એમ જ્યાં વ્યવહારનો પણ આગ્રહ જાય ત્યાં એને ભક્તિમાં ફેર પડી જાય સીધો. તે ગુરુદેવ પ્રસાદ વહેતા હતા ને, પ્રસાદનો પ્રસંગ બીનો હતો ને, હવે એવું કંઈ આમ સામાન્ય રીતે દિગંબર સંપ્રદાયમાં એ પરંપરાને પદ્ધતિ નથી. આપણામાં તો આવું ન હોય એમ આવે, થયું એ ભક્તિમાંથી ગયો ત્યાં થઈ એ ભક્તિ. શું આવું કેમ કરે છે, પ્રસાદ કેમ આપે છે? અન્ય મતમાં પ્રસાદ વેચે કે જૈનમાં તો કંઈ પ્રસાદ મહારાજ કંઈ પ્રસાદ વેચે, ત્યાં તો સાધુ બાબા પોતાના હાથે બધાને પ્રસાદ આપે. સ્વતંબરમાં વાસ્કેપનું થઈ ગયું છે. શું એમાં શું છે કે એમાં હેતુ તો એટલો જ હોય છે કે સામાન્ય એમ થયું હો મને એમના તરફથી મળ્યું, મને એમના તરફથી મળ્યું, એને એની ભાવનામાં એ જીવ આવે છે. શું એ ભાવના અને એને સામાન્ય રિસ્પોન્સ મળે છે લ્યો ને કાંઈ ને કોઈ ને કોઈ બને. પ્રસાદમાં એક સામાન્ય વાત છે કે એક પેંડો આપ્યો કે એક ચીજ આપી ગમે તે, હું ગુરુદેવ મને હાથો હાથ પણ આપ્યો હું, એટલે એના એના ભાવમાં જે આદર વધે છે, ભાવના એની વધે છે, એની ભક્તિ વધે છે, એવું કારણ બને છે. એટલું જીજુ હોય છે. શું આમ કેમ કરે છે થાય એટલે થઈ રહ્યું, એ ભક્તિમાં આવી જાય છે. આમાં શું છે, દર્શન વો વધે એટલી વાર લાગે છે, દર્શન વો ઘટે એટલું નજીક જવાય છે. મોક્ષ માર્ગની સમીપ કેવી રીતે જવાય છે અને દૂર કેવી રીતે જવાય છે આ હિસાબ કિતાબ હોવો જોઈએ પોતાની સમજણમાં ચોખ્ખો, કે જેટલો દર્શનમાં વધે એટલો પોતે દૂર જાય છે, પોતાના આત્માથી જ દૂર જાય છે, મોક્ષમાંથી દૂર જાય છે, એટલે સ્વરૂપથી દૂર જાય છે. જેટલો દર્શનમાં ઘટે એટલો સ્વરૂપ સ્વરૂપ સમીપ જવાનો પ્રસંગ છે, અવસર છે. આ હિસાબ છે આનો સીધો. જેવી ભક્તિ ઘટી અભક્તિ થઈ એટલે દૂર ગયો, ભલે એ થોડો ટાઈમ, પછી ભક્તિ આવી એ પછી એટલો ફેર, પછી અભક્તિ થઈ એટલો દૂર થયો, આમને ટાઈમ નીકળતો જાય. પરિણામ જો બે બાજુ ચાલે તો ટાઈમ નીકળતો જાય. આયુ તો મર્યાદિત છે, સમય બહુ કિંમતી છે, આમ સમય લંબાઈ જાય છે. નહીતર માર્ગે ચાલ્યા પછી અને એક ધારોને એક લયથી ચાલ્યા પછી બહુ થોડા ટાઈમમાં ઘણો વિકાસ થાય એવી આત્મામાં શક્તિ બહુ છે. અંદરમાં શક્તિ એટલી બધી છે, ફાટમ ફાટ શક્તિ છે કે થોડા ટાઈમમાં ઘણો આગળ નીકળી જાય. પણ એક ધારું ચાલવું જોઈએ, એક લયથી ચાલવું પડે. બે બાજુ હાલે એટલે પછી એમને વખત નીકળી જાય. શું કહ્યું, આત્માર્થીને બધા આગ્રહો છૂટી જાય છે. જે બેનશ્રી બોલતા હતા એમ લાગે કે જો આત્માર્થી પણ કેવું દેખાડે છે એમ લાગે. હા આત્માર્થીને બધા આગ્રહ ન હોય, એનો આત્માર્થ સિવાય કાંઈ વાત જ નથી, એનું નામ આત્માર્થ. તેને કોઈ જાતનો આગ્રહ રહેતો નથી કે વ્યવહારમાં આમ હોય ને નિશ્ચયમાં આમ હોય. હં, આત્માર્થીને મન વચન કાયાથી બધું છૂટી જાય છે. મન વચન કાયા કરવું કરાવવું અનુમોદવું એ બધા આગ્રહો એના મુકાઈ જાય છે. જ્ઞાની ગમે તેવા વચનો મુમુક્ષુને કહે તો તેમાં શંકા કે અન્ય વિચાર ન આવવા જોઈએ, એ બરાબર છે. બીજી રીતે પ્રશ્ન ત્યાં ઉઠાવ્યો છે, શું સમાધાન એમ લીધું છે કે જેને આત્માર્થતા હોય કે મારે મુક્તિ જોઈએ છે, જેને છૂટવું જ છે એટલે છૂટવું જ છે, કોઈ પણ ભોગે છૂટવું છે, તે બીજી કોઈ કલ્પનામાં પડતો નથી, એને તર્ક વિતર્ક ઉઠતા નથી. આર્ગ્યુમેન્ટને શા માટે ના પાડવામાં આવે છે, તર્ક વિતર્ક ઉઠે છે એની અંદરથી. તર્કની મર્યાદા શું? કે પોતાનો આત્માર્થ સધાય એટલો જ તર્ક ઉઠવો જોઈએ. એથી વધારે તર્ક ઉઠે એટલે એ કુતર્કમાં જાય પછી. શું કુતર્કને શાસ્ત્રકારોએ માનસિક રોગ કીધો છે. શારીરિક રોગ સારો, માનસિક રોગ નહીં સારો. શું? કેમકે શારીરિક રોગ મટાડવો સહેલો છે, માનસિક રોગ મટાડવો સહેલો નથી. એટલે એની ભયંકરતા સમજાવી જોઈએ, એને હળવાશથી ન લેવાય. જેને આત્માર્થતા હોય કે મારે મુક્તિ જોઈએ તે બીજી કોઈ કલ્પનામાં પડતો નથી. આમાં શું છે, બુદ્ધિવાળા આગળબડ કરી જાય છે. થોડોક સોક્ષમ વધારે હોય એટલે બુદ્ધિ આડે અવળે હાલવા માંડે. સિદ્ધિ ન હાલતી હોય એટલે ક્યાં હાલે? એ તો શક્તિ છે, એનો પ્રયોગ તો થવાનો જ, વપરાય વગર રહીએ નહીં. શક્તિ ખુલી ગઈ છે, જો એ બરાબર યથાર્થ પ્રમાણે ન એનો ઉપયોગ થાય તો યથાર્થ પ્રમાણે ઉપયોગ એનો ચાલુ થઈ જાય છે. મારે તો મારા આત્માનું કામ છે, આત્માર્થીને શું હોય છે, મારે તો મારા આત્માનું કામ છે. સાચો માર્ગ જે જ્ઞાનીએ બતાવ્યો તે ગમે તે કહે મારે પ્રમાણ છે. માર્ગ સાચો બતાવ્યો છે કે મારે બધું પ્રમાણ છે? હવે શું આટલું માનવું ને આ ન માનવું ને આટલું માનવું ને આટલું ન માનવું ને એનો ગાડી પાટે ચડે નહીં. પોતાના આત્માનું કલ્યાણ કરવા બધી રીતે જ્ઞાનીને અર્પણતા કરવી ને વર્તન કરવું, જો એટલો શબ્દ વાપર્યો, અર્પણતા કરવી અને વર્તન કરવું, એટલે દ્રવ્યને ભાવ બે લઈ લીધા. ભાવમાં અર્પણતા આવી, દ્રવ્યમાં ન આવે તો વાંધો નહીં, એવી રીતે નથી લીધી, પણ વર્તન કરવું. આવી મુમુક્ષુની પરિણતિ હોય છે. બધા ખુલાસા તો બધા કરી નાખ્યા છે, પરંતુ મુમુક્ષુના લાભનું કારણ છે. મુમુક્ષુને એ પ્રકારના ભાવો તો મુમુક્ષુના લાભનું કારણ છે. એમ જેને પોતાને પોતાનો લાભ સમજાય છે એને એ વાત શીખવવાની રહેતી નથી. પોતાના લાભની સૂઝ પોતાને હોવી જોઈએ. આમ જો એ રીતે જુઓ તો જીવને સ્વાર્થી થતા આવડ્યું નથી. સ્વઅર્થ આત્માર્થ કયો કે સ્વઅર્થ કયો? આત્માર્થી થતા નથી આવડ્યું એટલે સ્વાર્થી થતા પણ નથી આવડ્યું. અથવા જીવ પોતાનું બગાડે છે એનું નામ અણસમજણ કયો કે એનું નામ અજ્ઞાન કયો? બીજું શું છે? પોતાના હાથે પોતાનું બગાડે એનું નામ અણસમજણ કે એનું નામ અજ્ઞાન? કેવી વિચિત્રતા છે, કેવી વિચિત્રતા છે. ઘર હળગે, મકાનમાં ચારે બાજુથી આગ લાગી હોય તો પેલા પોતે ભાગે, પેલા બીજાને બચાવવા રહીએ. પેલા એમ થાય હું બચી જાઉં, પછી બહાર નીકળીને જોવે કે બીજાને કેવી રીતે બચાવવા. એકવાર તો ઠેકડો મારીને પોતે બહાર નીકળી જાય તો અગ્નિ ભાળ્યો હોય એટલે ખબર પડે કેવી રીતે કેવો ભય લાગે છે અને કેવી રીતે ભાગે છે. એવું દેખાવું જોઈએ. આ સંસારમાં ચારે કોરથી હળગ્યું છે, લાય લાગી છે ચારે બાજુથી, ક્યાંય બચવાનો આરો વારો દેખાય એવી પરિસ્થિતિ ક્યાંય દેખાતી નથી. હવે હું કેમ બચી જાઉં, હું કેમ બચી જાઉં, એ જ્યારે એને ભાવના થાય પછી તર્ક વિતર્ક બધા બંધ થઈ જાય, પછી આડી ઉડી બુદ્ધિ કામ કરતી બંધ થઈ જાય. ઘણાને તો એવું છે, બીજાનું બીજાને સમજાવવું ને બીજાને લાભ થાય ને એ બધી રસ્તે ચડી જતા હોય છે. હા, એ 272 થયો, 273 પ્રશ્ન છે. આપ આજના બેસતા વર્ષની વાણી આપો. કે શું બેસતું વર્ષ હશે અને કંઈક એવું અમને આત્માને લાભ થાય એવું કાંઈ અમને કયો, કહેવાનો અર્થ એમ છે. સમાધાન, દેવ શાસ્ત્રો ગુરુ અને શુદ્ધાત્મા મંગળ છે. આત્માના પછી લીધું, પહેલાં લીધું દેવ શાસ્ત્ર ગુરુ અને શુદ્ધાત્મા મંગળ છે. મુમુક્ષુ છે ને, અમે મુમુક્ષુને અનુસરીને વાત કરે છે. એ રીતે જોઈએ તો બહેનશ્રી છે એ આમ ગણધરના જીવ છે, ભવિષ્યના ગણધર છે ને. આમ સમાજને શું અત્યારે જરૂર છે એ એમનું વિઝન બહુ ચોખ્ખી હતી. એ વિઝન એમને બહુ ચોખ્ખી હતી. એટલે મુમુક્ષુને શું આપવું જોઈએ એ એમને એમની વાણીમાં એ વિષય વધારે આવ્યો. અને એ કરું કે જ્યારે ગુરુદેવનું ધ્યાન ગયું વચનામૃત ગ્રંથ ઉપર થઈ, બહુ પ્રશંસા કરી, બહુ પ્રશંસા કરી, લાખ પુસ્તક છપાવો એમ કહી દીધું. એમાં તો કાંઈ પુસ્તક છપાવવાની વાતમાં કોઈ દિવસ અમારો મત દેતા નથી. પહેલું વહેલું સમયસર છપાણું તો એવા ઉલ્લાસથી વાત નથી કરી, જે સમયસરથી પોતાને આત્મદર્શન થયું છે એમાં પણ એવી વાત નથી કરી કે સમયસર બહુ છપાવજો. મુમુક્ષુનો વિષય જોયો એમણે, એવા ગ્રંથ ઓછા છે. મુમુક્ષુની ભૂમિકાના ગ્રંથ દિગંબર સાહિત્યમાં બહુ ઓછા છે. એક બેનશ્રીનું વચનામૃત, આ બીજું પુસ્તક નીકળ્યું બેનશ્રીના નિમિત્તે, અને એક કૃપાળુદેવનું શ્રીમદ રાજચંદ્ર વચનામૃત. બાકી એવા ગ્રંથો, ઉપદેશબુદ્ધના ગ્રંથો જેને કહીએ, એ બહુ અલ્પ છે સંખ્યામાં. ગુરુદેવને બહુ ઉલ્લાસ આવેલો. એ તો વિચક્ષણતા બહુ હતી, માથું નહોતા મારતા લોકોમાં, લોકોના કામમાં અને પરિચયમાં આવતા નહોતા, પણ ગંભીર બહુ હતા. સમજણ એમની, એમનું જ્ઞાન બહુ ગંભીર હતા. ખબર ન પડે એમની સમજણ કેટલી ઊંડી છે. બહુ ઓછું બોલે, બોલી તોડીને બોલે, બહુ ગંભીર હતા. એમણે જે પચાવેલું એ ગજબ જ પચાવેલું છે, દશાએ બી પચાવેલી અને મારની સમજણ પણ એટલી જ ને એટલું જ પચાવેલું. આસ્તેથી બોલે એમ નહીં, આરો અવરોથી આમ કોઈને ખબર પડી જાય આમ વજન આવે આમ, નોર્મલી એવી રીતે બોલે, પકડવા વાળો પકડે એમને તો છૂટી જાય. અહીંયા ભાર દેવો ને અહીંયા ન ભાર દેવો ને એવું કાંઈ નહીં, એટલી ગંભીરતા હતી. વચન ગાંભર્ય એટલું જ હતું એમનું. અમુક શું સમાજને શું દેવું જોઈએ એ વિઝન તો બહુ ચોખ્ખી હતી એમ. એવું લાગતું હતું, પ્રત્યક્ષ પરિચય હતો ને એટલે એવું લાગતું હતું, ઓબ્ઝર્વેશનમાં એ બધું આવતું હતું. ગુરુદેવ તો એમ જ કે દેવગુરુ શાસ્ત્ર પરદ્રવ છે, પરદવાઓ દુગજી ધડાકા બોલાવે અને બેનશ્રીને નમસ્કાર કરે પાછા. અને પોતે ક્યારે ત્યારે એમ કે દેવ શાસ્ત્ર ગુરુ મંગળ છે, એને સાથે રાખો, એને માથે રાખો એમ કે છે. કોઓર્ડિનેશન કરતા પોતાને આવડવું જોઈએ, દરેક વાતનું મેળ કરતા પોતાના આત્માર્થે કેવી રીતે દરેક વાતને ગ્રહણ કરવી, દરેક વાતને કેવી રીતે આત્માર્થે ઉપાડી લેવી, ક્યારે કેમ કરવું એ પોતાને જોવાનું છે. દેવ શાસ્ત્ર ગુરુ અને શુદ્ધાત્મા મંગળ છે, એક શુદ્ધાત્માનું ધ્યેય રાખીને શુદ્ધાત્મા કેમ પ્રગટ થાય, નિર્મળ પર્યાય કેમ પ્રગટે, નવીન પર્યાય અપૂર્વ પર્યાય કેમ પ્રગટ થાય, તે ભાવના રાખવા જેવી છે. ભાવના ઉપર વિશેષ પોતે ભાવનાથી ઉપડ્યા છે ને, પોતાની મુમુક્ષુતાની ભૂમિકામાં બહુ ભાવનાથી ઉપડ્યા છે અને એ ભાવના અલ્પકાળમાં સફળ થઈ એટલે એમને શાસ્ત્ર ગોતવા જવું ન પડ્યું એ વિષયમાં, કે ભાવનામાં ભાવનાના વિષયમાં શાસ્ત્ર શું કહે છે, પોતાનો આત્મા શું કહે છે એ જોયું એમણે. અંતરમાંથી ઉત્પન્ન થયેલી ભાવના અને રાગદ્વેષમાંથી નહીં ઉત્પન્ન થયેલી એવી ભાવના, અસ્થિ નાસ્તિથી ચોખ્ખું કર્યું છે ને 21મું, એ ભાવના આત્મભાવના છે. મુમુક્ષુતાના આદિથી માંડીને કેવળ જ્ઞાન પર્યંતનું સામર્થ્ય એ ભાવનામાં રહેલું છે અને એ વિશે કૃપણ કરી દીધો. આત્મભાવના ભાવતા જી રહે કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન સુધી પહોંચી જાય. પ્રારંભમાં પણ એ છે, આદિ મધ્યઅંતમાં ભાવના સળંગ છે અને એની ડિગ્રી વધતી જાય છે. પછી એ બધા કોઓર્ડિનેશન થાય એનું અથવા આનુષંગિક પરિણામ છે. એ જ્યારે અંતરમાંથી ભાવના ઉઠી હોય એટલે ઉદાસીનતાનો ક્રમ શરૂ થાય, કેમ કે પહેલો જ વેદનામાં આવવાનો, વેદનામાં ઉદાસીનતા લેવા વગર એને વેદનામાં પીડ્યો હોય એને ઉદાસીનતા જ આવે ને શું આવે, એટલે એનું આનુષંગિક પરિણામ છે બધા. ભાવના બહુ મોટી વાત છે એટલે એની શક્તિ વર્ણવી કે 14 બ્રહ્માંડ એની પાસે કાંઈ નથી, 14 બ્રહ્માંડનું અસ્તિત્વ એની પાસે કાંઈ નથી, ભાવનાના અસ્તિત્વ પાસે સામે સામે એક એક ત્રાજમામાં ભાવના લીધી ને બીજા ત્રાજમામાં ત્રણ કાળ ત્રણ લોક લીધા. સુગાનીજી એવું લીધું, એક પલ્લામાં મારો આત્મા એટલે આત્માની ભાવના, એક પલ્લામાં ત્રણ કાળ ત્રણ લોક, મારું પલ્લું બે જાય છે અને ત્રણ કાળ ત્રણ લોક જેને બેઠા છે એ ત્રાજવનનું પલ્લું ઉલ્લી જાય છે, ઊંચું થઈ જાય છે એમ નહીં, ઉલાળી મૂકે ભાવના એને એમ કે છે. શું ત્રણ કાળ ત્રણ લોકને ઉલાળી મૂકે? ભાવના એવી બહુ જોરદાર વાત છે. આત્માની ભાવનામાં આટલી શક્તિ હોય તો આત્મામાં કેટલી શક્તિ હોય તમે જુઓ. 83 મૂકો. આત્માની ભાવનામાં ત્રણ કાળ ત્રણ લોક કાંઈ નથી, બધાને ફેંકી દે તો આત્મામાં કેટલી શક્તિ હોય? હજી તો શક્તિ પ્રજ્ઞા વગેરે આ જોર હોય છે. શું શક્તિ પ્રજ્ઞાની શું વાત કરવી? શું કે છે? નિર્મળ પર્યાય કેમ પ્રગટે, શુદ્ધાત્માનું ધ્યેય શુદ્ધાત્મા કેમ પ્રગટે, અપૂર્વ દેશો કેમ થાય? આત્માની ભાવના એટલે આત્માની ભાવના, પછી એમાં બીજાનો કોઈનો અવકાશ નથી. ભાવનામાં આત્મા અને બીજું પણ આ ભાવનામાં એમ બે વાત હોતી નથી. વિદ્વાન લોકો ભેદ પાડે, દેવગુરુ શાસ્ત્ર પરદ્રવ્ય, આત્મા સ્વદ્રવ્ય, તો કે તારું કામ નથી એમાં. ભેદ ભેદ બુદ્ધિ ચાલી જાય છે એમાં ભેદ ભેદ રહેતો નથી એમ કે છે. જે દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેનો ભાવ આવે છે એ એક ન્યાય આત્માની જ ભાવના છે, એમાં ફેર નથી. અને એ વાત ગુરુદેવે પણ કરી છે, પણ જ્યાં કરવા યોગ્ય છે ત્યાં એ વાત કરી છે. 831 પરમાગમ સારમાં લીધું છે. એ આત્માનો વિવેક છે, સાચા નિમિત્તનો વિવેક. તે નિમિત્તનો વિવેક નથી પણ આત્માનો વિવેક છે. એ તો એમણે પોતે બધી વાત તો કરી છે, પણ મેળ મેળવતા આવડવો જોઈએ. એમ નથી કે વિરુદ્ધ વાત કરે છે, એ બીજા સ્ટેજની વાત છે. આ બીજા સ્ટેજની વાત છે. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું, તે એમ મેળ કરતા આવડવો જોઈએ. અને એમાં મેળ કરવામાં પણ ખાલી સમજવામાં મેળ નથી કરવાનો, મને મારી ભૂમિકામાં કઈ વાત લાગવું પડે છે એ મારે ત્યાં ગ્રહણ કરવાનું છે. હું ઉપરની વાત ગ્રહણ કરવા જાઉં એ મારા કામની કોઈ ચીજ નથી. લંકાએ હોનું શું કામનું? શું દૂરનો ક્ષીર સમુદ્ર શું કામનો? અહીંયા તરસ લાગી હોય ને મીઠા પાણીનો લોટો હોય તો બચી જાય, નહીતર મરી જાય, પાણી વગર મરી જાય. અહીં તો એક લોટો પાણી મળે તો એના પ્રાણ બચી જાય. સમુદ્ર દૂર પડ્યો હોય લાખો ગાવ લાખો યોજન શું કામનું? એવું છે. એટલે ધ્યેય રાખીને, પોતાનું આત્મકલ્યાણનું ધ્યેય રાખીને, નિર્મળ પર્યાય કેમ પ્રગટે, આત્મકલ્યાણનું ધ્યેય રાખીને, આત્મકલ્યાણની ભાવના રાખીને. આપણે ભાવનાનો જ પેલો લીધું છે ને ડાયરીમાં, આત્મભાવનાથી જે ડાયરી શરૂ થાય છે ને, ભાવનાના જ બોલ દીધા છે બધા પહેલા. સૌથી પહેલા એ વાત, સૌથી પહેલા આ હોવાની જરૂર છે. ભાવના વગર બધું નકામું છે, લુખું થઈ જશે. ભાવના વગર બધું, વિચારો બધા લુખા થઈ જાય. એ વિષય એમાં આ સ્થળે આશય રૂપ એક વચન છે, અવતરણ ચિહ્નમાં લઈ લીધું. જેણે અંતરમાંથી ગુરુને સ્વીકાર્યા તેને ભવનો અભાવ થયા વગર રહે નહીં. આ એક વચનામૃત. અર્પણતાના પ્રકરણનો સાર છે. એ સાર જેને સમજાય છે તેને સર્વાર્પણ બુદ્ધિ ઉત્પન્ન થાય છે. જેને એવું હોતું નથી, એવું થતું નથી, જેને એમ થતું નથી, એમને જેને એમ થતું નથી તે અનેક પ્રકારે બુદ્ધિ લડાવે છે, વિકલ્પમાં પડે છે. અને એમાં વાયદા ને કાયદા ઉભા થાય છે. ત્યાં આત્માર્થી પણ રહેતો નથી. એમ સમજવા યોગ્ય છે.